તારીખ 30/4/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 59. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
કેવી રીતે થાય છે એ વિશે ચાલે છે. પેરેગ્રાફ છે, થોડું ચાલ્યું છે સંક્ષેપમાં. જાણન પર્યાય રૂપ જ્ઞાન છે, એ જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય પણ એકરૂપ રહે છે અને એ જાણન પર્યાયમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠે છે. 56 પાનામાં પેરેગ્રાફ છે. રાગાદીનું પ્રતિબિંબ ઉઠે છે અને રાગ સ્વયં વિકારરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે રાગ વિકાર ઉપજાવી શકતા નથી. જેમ અગ્નિ અરીસામાં ઉષ્ણતા ઉપજાવતો નથી કે બરફ છે એ અરીસાની અંદર શીતળતા ઉપજાવતો નથી, તેમ રાગ સ્વયં વિકારરૂપ હોવા છતાં જ્ઞાનમાં તેનું પ્રતિબિંબ ઉઠે છે. એ જ્ઞાનની સ્વચ્છતાને લઈને છે, એ જ્ઞાનની વિકૃતિ નથી. અથવા જ્ઞાનરૂપ જ્ઞાન રાગરૂપ અથવા વિકાર રાગના વિકારરૂપ થતું નથી. એટલે કે જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ છે. રાગ કષાય સ્વરૂપ છે, જ્ઞાન અકષાય સ્વરૂપ છે. બંનેના સ્વભાવની વિરુદ્ધતા અહીંથી પકડવાની છે. રાગ કષાય સ્વભાવી છે, જ્ઞાન અકષાય સ્વભાવી છે, વિરુદ્ધ સ્વભાવી થઈ ગયા. એવું જે અકષાય પણું એટલે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ, તે આત્માનું સ્વરૂપ છે. જ્ઞાનમાં જે સ્વભાવ છે તે આત્માનું સ્વરૂપ છે. જાણનરૂપ જ્ઞાનની પર્યાયમાં જે સ્વભાવ છે તે પોતે આત્મ સ્વરૂપે છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે સ્વભાવ દ્રવ્ય સ્વરૂપે છે, પણ દ્રવ્યના ભેદથી લ્યો તો એ સ્વરૂપે નથી. દ્રવ્યના ભેદે, ગુણના ભેદે કે પર્યાયના ભેદે ભેદ આશ્રિત સ્વભાવ નથી. સ્વભાવ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં છે અને ત્રણેયમાં હોવા છતાં ત્રણેય ભેદથી નિરપેક્ષ છે, એવું સ્વભાવનું સ્વરૂપ છે. સ્વભાવ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં છે. જાણન પર્યાયમાંય સ્વભાવ છે, જાણન ગુણમાંય સ્વભાવ છે અને આત્મદ્રવ છે એમાંય સ્વભાવ છે, વસ્તુમાંય સ્વભાવ છે. છતાં દ્રવ્યના ભેદથી, ગુણના ભેદથી અને પર્યાયના ભેદથી સ્વભાવ નિરપેક્ષ છે. એવું જે સ્વભાવનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જ્યારે લક્ષમાં આવે ત્યારે એને સ્વભાવ જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે એને જાણ્યો કહેવાય, સમજાયો કહેવાય. દ્રવ્ય પણ એક ભેદ છે, દ્રવ્ય પણ એક ભેદ છે, ગુણ પણ એક ભેદ છે અને પર્યાય પણ એક ભેદ છે. દ્રવ્યત્વ નામનો ભેદ છે, ભેદ નામ પ્રકાર છે, જેમ કે પર્યાય રૂપે નથી ને ગુણ રૂપે નથી. દ્રવ્ય છે એનો અર્થ શું છે કે તે પર્યાય રૂપે પણ નથી અને ગુણ રૂપે નથી, પણ દ્રવ્યના રૂપે છે, દ્રવ્યના પ્રકારે છે. એક ભેદ થયો, એક ક્વોલિટી થઈ કે નહીં, ત્રણેય ભેદથી નિરપેક્ષ છે. દ્રવ્ય એને સ્વભાવ કહેવામાં આવે છે, એવું સ્વભાવનું સ્વરૂપ છે. દ્રવગુણ પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં દ્રવગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ સ્વભાવનું સ્વરૂપ છે. તેથી દ્રવ્યના ભેદનો વિકલ્પ ઉઠતા સ્વભાવનો અનુભવ નથી થતો. એકસો ને તેતાલીસ ગાથા પછી જે પક્ષાતિક્રાંતની ગાથા લીધી ને, પક્ષનું ઉલ્લંઘન કરવું, પક્ષ એટલે વિકલ્પ, અહીંયા તો નિશ્ચય નહીંનો પક્ષ, એ રૂપ જે વિકલ્પ, એનું અતિક્રમણ કરવું, એનું ઉલ્લંઘન કરવું, અને એ ઉલ્લંઘન કરીને નિર્વિકલ્પ થવું, એવી વિધિની ત્યાં પ્રતિપાદન ચાલે છે શાસ્ત્રની અંદર. ત્યારે એ વાત કીધી છે કે આત્મા નિત્ય છે એમ પણ નહીં, આત્મા એકરૂપ છે એમ પણ નહીં, આત્મા પૂર્ણ છે એમ પણ નહીં. જેટલા દ્રવ્યાર્થિક નહીંના ભેદો છે, પર્યાર્થિક નહીંના ભેદો તો એક બાજુ રહ્યા, શુદ્ધ છે એમ પણ નહીં, શુદ્ધ છે એમ તો નહીં પણ શુદ્ધ છે એમ પણ નહીં, કેમ કે દ્રવ્યાર્થિક નહીંનો કોઈ ભેદ થાય છે અને ત્યાં સુધી વિકલ્પ રહે છે. મૂળ તત્વ છે એ નિર્વિકલ્પ સ્વરૂપે છે અથવા અવિકલ્પ સ્વરૂપે છે, એમાં દ્રવ્યના ભેદનો, ગુણના ભેદનો કે પર્યાયના ભેદનો વિકલ્પ રહે તો અવિકલ્પ સ્વભાવનો અનુભવ ન થાય. એટલે જેવો સ્વભાવ છે તેવો અનુભવ કરવાનો, અહીંયા તેવો, અહીંયા તો જે નિર્ણય કરવો છે, પ્રકરણ અહીંયા તો નિર્ણયનું ચાલે છે. તો એમાં એમ કહ્યું કે અકષાય સ્વરૂપ માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ તે આત્મ સ્વરૂપ છે, તે મૂળ સ્વરૂપ છે, તે આત્મ સ્વરૂપ છે. હવે આમાં વિધિ શું લીધી, રીત શું લીધી, કે આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપનો અવલોકનથી નિશ્ચય કરે, હું જ્ઞાન માત્ર રૂપે છું અથવા સ્વભાવ માત્ર રૂપે છું, એવો નિશ્ચય જ્ઞાન પોતે પોતાનું અવલોકન કરીને કરે. જ્યારે પોતે જ્ઞાન માત્ર સ્વરૂપનો અવલોકનથી નિશ્ચય કરે ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા સમજાય છે, અવલોકનથી, વિચારથી નહીં. અવલોકન શબ્દ ખરી ને માઇક્રો છે એટલા માટે કે વિચારથી તો એમ કહે છે કે જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે, રાગાદી ભાવો વિકાર ભાવો પણ જ્ઞેય સ્વરૂપે હોવાથી રાગાદીથી ભિન્ન છે અને નિરપેક્ષ છે, જ્ઞાનને રાગની અપેક્ષા નથી. યુક્તિ ન્યાય તર્કથી સમજાય છે, પણ અહીંયા અવલોકનથી સમજવાની વાત છે. સતત જ્ઞાનનું અવલોકન પોતે જ જ્ઞાન ક્રિયા કરે, ચાલતું પરિણમતું જ્ઞાન પોતે જ પોતાનું અવલોકન કરે ત્યારે એને પોતાનું સ્વભાવ સ્વરૂપ સમજાય છે. એ સ્વભાવ સ્વરૂપ અવલોકનથી સમજાય છે ત્યારે એને એમ લાગે છે કે આ જ્ઞાન ભંડારમાંથી જ્ઞાન ચાલ્યું આવે છે. મારી જે જ્ઞાન શક્તિ, જ્ઞાન સ્વભાવ, એમાંથી જ્ઞાનની વ્યક્તિ થયા કરે છે. છતાં સ્વભાવ સ્વભાવરૂપ રહે છે, વ્યક્તિમાં પણ સ્વભાવ સ્વભાવરૂપ રહે છે, શક્તિમાં પણ સ્વભાવ સ્વભાવરૂપ રહે છે. અનેક જ્ઞેયો પ્રતિબિંબ થવા છતાં જ્ઞાન માત્રપણે, અવિકારપણે જ્ઞાન જુદું જ રહે છે, ભિન્ન જ રહે છે. અને એ જ્ઞાનને થવામાં કે રહેવામાં કોઈના અવલંબનની કે અપેક્ષાની કોઈ પરિસ્થિતિ નથી, જરૂર નથી, આવશ્યકતા નથી કે કોઈ જ્ઞેયનું અવલંબન મળે તો જ્ઞાન પેદા થાય, અને કોઈ જ્ઞેયનું અવલંબન ન હોય તો જ્ઞાન ઉત્પન્ન થતું બંધ થાય, એવું જ્ઞાનના સ્વભાવમાં નથી, જ્ઞાનના સ્વરૂપમાં નથી. એટલે પોતાનું નિરપેક્ષ અને સર્વજ્ઞેયોથી ભિન્ન સ્વરૂપ પોતે પોતાના જ અવલોકનથી સમજે, ત્યારે અસ્થિથી એમ સમજે, કેમ કે નિરપેક્ષ છે એટલે પરથી નિરપેક્ષ છે, ભિન્ન છે એટલે પરથી ભિન્ન છે, પણ સ્વથી તો કે સ્વથી જ્ઞાન, જ્ઞાનના આધારે જ છે. જ્ઞાનને કોઈના આધારની જરૂર નથી, જ્ઞાન જ્ઞાનના આધારે ત્રણેય કાળે છે, વર્તમાનમાં પણ છે અને ત્રણેય કાળે પણ છે. આવું મારું સ્વરૂપ, મારું જ્ઞાન સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ કોઈના આધાર વિના, જ્ઞાન જ્ઞાનના આધારે છે, જ્ઞાન સ્વભાવના આધારે છે. અથવા અહીંયા જાણન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ જણાયો તો એમ કહેવાય કે જાણન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ છે. અહીંથી જ્ઞાન સ્વભાવનો પત્તો લાગે છે, આધારે તે નિમિત્ત અહીંયા. જ્ઞાન જ્ઞાનના આધારે જ છે, અને જ્ઞાન જ્ઞાનના આધારે સદાય ત્રણેય કાળે રહેતું હોવાથી એનું સામર્થ્ય કેટલું કે ત્રણેય કાળે કોઈનું સામર્થ્ય, કોઈનું અવલંબન કે આધાર ન લેવો પડે એવું અનંતનું સામર્થ્ય, વિશિષ્ટતા એ છે કે જ્યારે એમ સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે, એટલે વર્તમાનમાં જ્ઞાન જ્ઞાનના આધારે છે અને કોઈ જ્ઞેયના આધારે નથી, તો ત્રણેય કાળે પણ જ્ઞાન જ્ઞાનના આધારે છે અને કોઈના આધારે નથી, તો સાથે સાથે જ પોતાના અનંત સામર્થ્યનો પ્રતિભાસ આવે છે. સ્વભાવનું સામર્થ્ય કેટલું અનંત એનો પ્રતિભાસ આવે, જેટલું અનંત, જેવડું અનંત છે એટલો પ્રતિભાસ આવે છે. આ જે પ્રતિભાસ છે એના પરિણમનમાં રહેલી દરિદ્રતા, પરિણમનમાં રહેલી જે દીનતા એને ખલાસ કરે છે. ઓહો, હું મારા અનંત સામર્થ્યથી સહિત જ છું સદાય, કોઈની અપેક્ષા ને કોઈના અવલંબનની મને જરૂર નહીં, ને એમ જ મારું સ્વરૂપ સદાય રહેવું છે, એવું જેનું જે પોતાનું સામર્થ્ય સ્વરૂપ ભાસે છે, અને કષાયના અભાવને લઈને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. કેમ કે દુઃખ છે એ સુખની વિકૃત દશા છે, ઉલટી દશા છે, વિપરીત દશા છે, અને સુખ એ કષાયના અભાવ અભાવ જેમાં છે એ એનું અસલ સ્વરૂપ છે. એટલે અનંત સામર્થ્યનો અને અનંત આનંદ અથવા અનંત સુખ સ્વભાવનો સ્પષ્ટ પ્રતિભાસ જ્યારે જ્ઞાનમાં આવે છે ત્યારે એને સ્વરૂપનો નિશ્ચય થયો એમ કહેવામાં આવે છે. આ સ્વરૂપના યથાર્થ નિશ્ચયનું સ્પષ્ટ શબ્દચિત્ર છે.
એમાં
શું છે કે અવલોકન થી પ્રતિભાસ આવે છે, અને અવલોકન થી પ્રતિભાસ આવેલો હોવાથી જે પોતા જે સ્વરૂપનો પ્રતિભાસ આવ્યો એ સ્વરૂપ એવું છે એનો વિશ્વાસ આવે છે. જેમ કોઈ માણસ કહે કે શેરડી ગળી છે એમ નહીં, શેરડી મીઠી છે એ સારી લાગે છે, કેમ કે હું અત્યારે એનો રસનો આસ્વાદ લઉં છું, માટે હું એમ કહી શકું કે ગળપણ છે પણ સારું ગળપણ છે એમ કહી શકું. તો એમાં સારાપણું એને જે ભેળ્યું એ આસ્વાદને લઈને ભેળ્યું. સ્વાદ વગરની જો વાત હોત, ખાલી વાત જ હોત, તો એનું સારાપણું એને ન લાગત. આટલો ફેર. જેમ બારમાં સુખનો વિશ્વાસ આપવો, સુખ લાગવું એમ નહીં, સુખ જ છે એમ વિશ્વાસ સહિત લાગવું, એના રસને ઉત્પન્ન કરનારી ચીજ છે. તત્સંબંધિત રસ ઉત્પન્ન થઈ આવે છે. તો અહીંયા આત્મરસ ઉત્પન્ન થવાનું કારણ શું? આત્માનો પ્રતિભાસ આવતા, આત્માનો નિશ્ચય થતા આત્મરસ કેમ ઉત્પન્ન થાય છે? કે અવલોકનથી એને જણાય છે કે મારામાં અનંત સામર્થ છે અને મારામાં અનંત સુખ છે, એટલે એનો રસ ઉપજે છે. અનંત સામર્થ સહિત અનંત સુખ હોય તો એનો રસ આવ્યા વિના રહે નહીં. અથવા એમ પૂછી શકાય કે પછી એનો રસ નહીં આવવાનું શું કારણ છે? બતાવો. જ્ઞાનનું સામર્થ આવ્યું, પણ જ્ઞાનમાં પાછો અકસાય સ્વભાવ પણ છે. રાગાદી કસાય વર્તમાન પર્યાયમાં ચાલે છે એનો ખ્યાલ છે, એના દુઃખનો પણ ખ્યાલ છે, અને દુઃખ રહિત પોતાનું સ્વરૂપ છે એમ જ્યારે એને અવલોકનમાં આવ્યું ત્યારે એ જે નિશ્ચય થયો, એ નિશ્ચય એક બળ ઉત્પન્ન કરે છે, રસ ઉત્પન્ન કરે છે. રસ પણ ઉત્પન્ન કરે છે અને બળ પણ ઉત્પન્ન કરે છે. હવે શા માટે રસ ઉત્પન્ન કરે છે? કે જીવને સુખ છે ત્યાં રસ છે. જોકે જીવને તો સુખાભાસમાં એ રસ છે, પણ એ તો આભાસ તો જ્ઞાની કે છે, એને તો સાચું જ સુખ લાગે છે. શેરડી ગળી લાગી તેથી મને સુખ થયું, એ તો એને આભાસ થયો છે, પણ એ જ્ઞાનીને નજરમાં આભાસ છે, એને તો ખરેખર સુખ લાગે છે, એટલે એને રસ પડે છે. જો જીવને સુખાભાસની અંદર રસ પડતો હોય તો મૂળ સુખ સ્વરૂપમાં રસ નહીં પડવાનું શું કારણ છે? બીજું કે સુખ માટે પરિશ્રમ બહુ કરે છે. સુખ માટે જીવનો જે પ્રયાસ છે, પરિશ્રમ છે, અનંત કાળથી છે. અનંત કાળથી એણે સુખ પાછળ ઘણી દોટ મૂકી છે, ઘણો પરિશ્રમ કર્યો છે, ઘણા અનંત કાળ માટે પરિશ્રમ કર્યો છે, પણ એને સુખ મળ્યું નથી ને તૃપ્તિ થઈ નથી. હવે જ્યારે એને એ અવલોકનથી સમજાયું કે મારા અનંત સુખનો ભંડાર મારામાં હું પોતે છું, ત્યારે એ સંબંધીનો રસ અને એ પોતામાં છે, પોતાના કબજામાં છે, પોતાના વશમાં છે, પરવશ નથી આ, ત્યારે એનું બળ આવ્યા વિના રહે નહીં. જેમ સંપત્તિ પોતાના કબજામાં હોય તો સંપત્તિનું બળ આવ્યા વિના રહે નહીં, કે ભાઈ મારે ક્યાં દીનતા કરવાની છે, મારી પાસે મારી સંપત્તિ છે, મારે કોઈની દીનતા કરવાનું કારણ નથી. તો અહીંયા આધાર બુદ્ધિ આવે છે કે નહીં? એમ અહીંયા એક આધાર બુદ્ધિ ઊભી થાય છે, અનંત સામર્થ અને અનંત સુખનો આધાર પરિણામને મળે છે, અને એ પરિણામની અંદર બળ ઉત્પન્ન થાય છે આત્મરસ સાથે. કર્મ રહિત વસ્તુ છે, કર્મ નું તો કોઈ બૂતું નથી પોતાના મારા સામર્થ્ય પાસે, કર્મ નો કોઈ ક્લાસ નથી. એટલું મોટું જબરજસ્ત સામર્થ્ય છે. નિયમસારમાં બહુ સરસ કળશ છે, નંબર યાદ નથી, પણ મુક્તિ અને સંસારમાં કોઈ ફેર નથી. કેમ કે બંને પર્યાય છે એમ તત્વના રસિક પુરુષો એમ કહે છે, તત્વના રસિલાજનો એમ કહે છે કે મારે મારે માટે મુક્તિ અને સંસારમાં તો કોઈ ફેર નથી. એમ કેમ કહ્યું કે જે સમભાવ રૂપ સ્વભાવ છે એવા અનંત સમભાવનો પિંડ છે પોતે, તો અનંત સમભાવે છલાંગ એક મારી કે મુક્તિ સારી અને સંસાર નહીં સારો એવો વિષમભાવ મારામાં ક્યાંથી આવ્યો? ઈષ્ટ અનિષ્ટ તો વિષમભાવ રૂપ છે, રાગ અને દ્વેષ રૂપ છે. હું તો પરિપૂર્ણ અનંત સંભાવનું સ્વરૂપ છું, મુક્તિ ને સંસારમાં મને કઈ ફેર નથી. આમ તત્વ રસિક જનો, તત્વના રસીલા જનો આમ કહે છે. તત્વ એટલે સ્વતત્વ આવું સંભાવ સ્વરૂપ છે એમ કહે છે. મળી જાય તો મળી જાય. અને સર્વજ્ઞ વિતરાગમાં ફેર ગણવું એ તો જડ બુદ્ધિ છે એમ કે. કર્ણાનુયુગનો વ્યાસી એમ કે પણ આ તો ગુણસ્થાન ફેર છે ને. સર્વજ્ઞ વિતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારે કાંઈ પણ ભેદ નથી, છતાં અરેરે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. પોતાના નિમિત્ત માટે તો કઈ ફરક જ નથી, પોતાનું જે નિમિત્ત છે એમાં તો આજે જે પણ એ કે છે કે મિથ્યા ભાવ મિથ્યા ભાવમાં છે, મારામાં નથી, મારા સ્વરૂપમાં એ ચીજ નથી. હું તો એનાથી રહિત તત્વ છું એમ એનો રસ લે છે તત્વ રસિક જીવ. છ
દર્શનનો ગાથાનો વિષય પર્યાયથી પૂર્ણતાનો છે ને, ત્યાં હોવું જોઈએ. એમ પહેલા નક્કી કર, હું પરમાત્મા છું એમ પહેલા નક્કી કર. પણ આ પરમાત્મા છું એમ તો નક્કી કરવા દો, તો કે નહીં તું પહેલા પરમાત્મા છું એમ નક્કી કર, પછી તને નક્કી થશે કે હું પરમાત્મા છું. શુદ્ધ નિશ્ચય નથી, મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. આમ જ ખરેખર તત્વ વિચારતા શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. શુદ્ધ તત્વ રસિકાઃ પ્રવદંતી. શુદ્ધ નિશ્ચય નયન વિમુક્તૌ સંસૃતાવપિ ચ નાસ્તિ વિશેષઃ. કોઈ વિશેષતા નથી મુક્તિમાં ને સંસારમાં, કોઈ વિશેષતા નથી. એવમેવ ખલુ તત્વ વિચારે શુદ્ધ તત્વ રસિકાઃ પ્રવદંતી. શુદ્ધ તત્વની રસિકતામાં એ એમ કહે છે કે સંસારમાં ને મુક્તિમાં કાંઈ ફેર નથી, મારો તો સંભાવ છે. મુક્તિ મને કાંઈ આપી દેતી નથી અને સંસાર મારો કાંઈ લઈ જતો નથી. આવી શક્તિ છે, વસ્તુની શક્તિ આવી છે. તત્વદ્રષ્ટિ એટલે મૂળ તત્વની દ્રષ્ટિ આવી છે. દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં તો આવી વિષય છે, આ મુખ્ય વિષય છે. એટલે જ્યારે પોતાનું સ્વરૂપ નિજ અવલોકનથી સમજાય છે, સ્પષ્ટ પ્રતિભાસ આવે છે, પ્ર પ્રતિભાસ એટલે જેવું હોય એવું જ્ઞાનમાં ભાસવું સ્પષ્ટપણે. આ સ્વભાવનું અવભાસન છે, ચોક્કસ ભાસન છે, કોઈ અસ્પષ્ટ વાત નથી. કેમ કે વચ્ચે વિકલ્પરૂપ રાગ હોવા છતાં વચ્ચે નથી, વિચાર છે ત્યાં સુધી વચ્ચે વિકલ્પ છે. વસ્તુ વસ્તુનું જ્ઞાન એ વચ્ચે જ્યાં સુધી વિકલ્પ છે અને એ વિકલ્પનો અનાદિથી આધાર છે, એ રાગને આધારે થયેલું વિચાર જ્ઞાન છે. એમાં વસ્તુ સ્પષ્ટ નથી હોતી અને વિકલ્પ હોવા છતાં વિકલ્પ ગૌણ થઈને મુખ્યપણે જ્ઞાનના આધારથી જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થાય કે મારું અનંતુ સામર્થ્ય છે, અનંતો આનંદ મારામાં છે. તો એ જ્ઞાનના આધારે ઉત્પન્ન થયેલું જ્ઞાન એ સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે, અવભાસનરૂપ છે. બે માં ફરક છે. અનાદિથી વિચાર જ્ઞાનમાં રાગના આધારે જ જ્ઞાન ચાલી રહ્યું છે, પ્રવર્તી રહ્યું છે. હવે અહીંયા રાગની મુખ્યતા હોવાથી રાગનો આધાર લેવાતો હતો, રાગની ગૌણતા થઈ અને જ્ઞાનની મુખ્યતા થઈ, એમાં જે જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનું અને સામર્થ્યનું જે જ્ઞાન થયું એ સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે, એને યથાર્થ નિશ્ચય કહેવામાં આવે છે. એ પોતાના સ્વરૂપનો નિશ્ચય છે, પોતાના આધાર છે. જ્ઞાનને હવે અહીંયા શું શું થાય છે આ પ્રક્રિયામાં, નિશ્ચયની પ્રક્રિયામાં. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં હવે અહીંયા શું થયું, જ્ઞાનને પોતાના જ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે. શું કહે છે કે જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં પોતે જ પોતાનું અવલોકન કરે છે ત્યારે પ્રગટ જ્ઞાન વેદન છે એ આત્માનું સ્વલક્ષણભૂત વેદન, સ્વલક્ષણભૂત લક્ષણ છે જેનાથી લક્ષ્ય થાય છે આત્મા, એટલે એનું એ પ્રગટ લક્ષણભૂત છે વેદન. નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત જે પ્રગટ જ્ઞાન, જે પ્રગટ જ્ઞાન વેદન, તે વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય એટલે નિશ્ચયમાં આવવા યોગ્ય, ભાષ્યમાન થવા યોગ્ય પોતાનો આત્મા છે એ ભાષ્યમાન થાય છે. શું કહેવું છે કે અહીંયાથી અહીંયા પહેલું વહેલું વેદન અહીંયા પકડાય છે. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન એ લક્ષણ છે. વેદનભૂત લક્ષણથી લક્ષ પ્રસિદ્ધ થઈ ગયો એટલે જ્ઞાનમાં સ્પષ્ટ થઈ ગયો, લક્ષ પ્રસિદ્ધ થયો એટલે જ્ઞાનમાં સ્પષ્ટપણે આવી ગયો કે આવું મારું સ્વરૂપ છે. વેદનથી પકડાઈ ગયો, વિચારની કલ્પનામાં આવ્યું એમ નહીં, વેદનથી પકડાઈ ગયું. પ્રગટ વેદન છે, વર્તમાન વેદન છે. લીધું છે સમયસર ત્યાં લક્ષણ લક્ષણની ચર્ચા કરી છે, ત્યાં એ વાત કરી છે અમૃતચંદ્ર આચાર્યએ. હું તો શું છે કે જીવ આ નિશ્ચય સુધી પહોંચતો નથી એટલે સ્વસન્મુક્તા આવતી નથી અને પોતાના સ્વાનુભવ અને સમ્યક દર્શન તરફ આગળ વધવાનું, એ દિશામાં આગળ વધવાનું નથી બનતું. શાસ્ત્ર વાંચીને બહારનો બહાર રહીએ છીએ અને પૂજા ભક્તિ કે દયા દાન દેવી ક્રિયા કરીને બહારનો બહાર જ રહીએ છીએ. એની દિશા જે બહારની છે પરસન મુક્તાની, એ જીવે કદી છોડી નથી, અનંત કાળમાં કદી નથી છોડી. એ ક્યારે છોડે છે કે જ્યારે પોતાના પ્રગટ વેદનથી, પ્રગટ વેદનના લક્ષણથી અખંડ આત્માને, અભેદ આત્માને, સામાન્ય આત્માને, શુદ્ધ આત્માને લક્ષમાં લીએ છે, ત્યારે એ પહેલો વહેલો દિશા બદલે છે અને એ દિશામાં ત્યાર પછી આગળ વધે છે. એ એની અંતરની સ્વસન્મુખની દિશા છે. પ્રશ્ન એમ પોતે તર્ક ઉઠાવ્યો છે કે જ્ઞાનમાં સ્વભાવ છે, જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં સ્વભાવ વ્યક્ત છે, તો ત્યાં તમે લક્ષણ એને કહ્યું અને લક્ષ આખો આત્મા કહ્યો, એમ બે ભાગ કેમ પડ્યા ત્યાં? લક્ષ લક્ષણના ભેદ શા માટે ઉપજાવ્યા? તો કે વાત તો તારી બરાબર છે, ભેદ ઉપજાવવામાં તો કઈ બહુ માલ નથી, પણ એક પ્રસિદ્ધ છે ને એનાથી ત્યાં બીજું પ્રસિદ્ધ કરવું છે, જે પ્રસિદ્ધ છે એક પ્રસિદ્ધ કરવું છે, બીજું એમ કહીએ છીએ, પણ એ બે એક જ છે, બે નથી. જે જ્ઞાન પર્યાય છે એમાં સ્વભાવ વ્યક્ત છે, તો એને લક્ષણ કીધું અને એને એને જ લક્ષ કીધું, સ્વભાવને લક્ષ કીધું અને એ વેદનને જ લક્ષણ કીધું. આમ છે એટલે લક્ષ લક્ષણનો ભેદ તો પ્રસિદ્ધપણું છે, જે સ્વભાવને પ્રસિદ્ધપણું છે એમ કહીને એને લક્ષણ કીધું, અને એ પ્રસિદ્ધપણું છે તેનાથી જે લક્ષમાં આવે છે, પ્રસિદ્ધ થાય છે, તેને લક્ષણ, તેને પ્રસાધ્યમાન લક્ષ કીધું. તો જે પ્રસિદ્ધ છે એ પ્રસિદ્ધ ઉપરથી જ પ્રસાધ્યમાનને બતાડ્યું, ક્યાં કે ત્યાં ને ત્યાં, બે એક જ છે. જે પ્રસિદ્ધ છે એ જ પ્રસાધ્યમાન છે, જેને પ્રસિદ્ધ કરાવવું છે, જેને ઓળખાવવું છે તે પ્રસિદ્ધ જ છે એમ એમ કહેવામાં આવે છે. પણ લક્ષણ કહીને ભેદ પાડ્યો, ખરેખર તો લક્ષણ લક્ષણ ત્યાં એક જ જીવ છે, ફેર નથી એમાં કાંઈ. એટલે પોતે આગળ સ્પષ્ટ કરે છે આ વિશે કે પ્રસિદ્ધત્વ એટલે પ્રસિદ્ધપણું, કોનું કે જ્ઞાનનું, અને પ્રસાધ્યમાનત્વ એટલે જેનાથી ઓળખાવાનું હોય તે, એ બંને પ્રકારને લીધે, પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ એ બંનેને લીધે લક્ષણ અને લક્ષણો ભેદ કરવામાં આવ્યો. એનું કારણ આટલું છે, આથી બીજું કોઈ કારણ નથી. હવે અહીંયા કહે છે કે જો જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન તો પ્રસિદ્ધ છે, કેમ જ્ઞાન પ્રસિદ્ધ છે? જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે કે નહીં? અહીંયા તો એ પણ વાત નથી, સ્વચ્છતાની પણ વાત નથી. સ્વચ્છતાની વાત તો પર પદાર્થથી ભિન્નપણું કરાવવું હોય તો તને એમ કહીએ કે આ જ્ઞેયના પ્રતિબિંબ છે, એ જ્ઞાનની પર્યાય છે, જ્ઞેય જુદું રહે છે જ્ઞાનથી. પણ અહીંયા પરથી ભેદ જ્ઞાન કરાવવું નથી, અહીંયા એ પ્રકરણ ચાલતું નથી ભેદ જ્ઞાનનું. અહીંયા તો નિજ સ્વરૂપ, સ્વભાવભૂત સ્વરૂપ ઓળખાવવું છે. તો કે છે તમે વેદન છે, અહીંયા તમે સમજાવશો, અહીંયા શુદ્ધતાથી નહીં, સ્વચ્છતાથી નહીં સમજાવીએ કે જ્ઞાન પ્રસિદ્ધ છે. કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન છે. કયા જ્ઞાનનું વેદન છે? કે પોતાના જ જ્ઞાનનું વેદન છે, એટલે એને સ્વવેદન કહીએ છીએ. હવે એને સ્વ જ્ઞાનને પોતાનું વેદન છે તેને સ્વવેદન કહીએ, અને એ સ્વવેદનને સંવેદન શું કરવા કહીએ છીએ કે વચ્ચે કોઈ બીજાનું નિમિત્ત નથી જ્ઞાનને જ્ઞાન વેદવામાં. સારી રીતે સ્વપણે વેદાતું એવું જે સ્વસંવેદન તે જ્ઞાન છે અને તે જ આત્મા છે, તે જ્ઞાન છે અને તે જ આત્મા છે. હવે એમાં પર્યાયત્વ ન લીધો, પર્યાયને આત્મા કહેવા છતાં પર્યાયત્વ ન લીધો, પર્યાયને આત્મા કહેવા છતાં પર્યાયમાં રહેલો જે વ્યક્ત સ્વભાવ એ સ્વભાવ તે આત્મા છે. કેમ કે અહીંયા આશ્રય થયો સ્વભાવનો, પર્યાયત્વ પર્યાયત્વનો આશ્રય નથી થયો, પર્યાયપણાનો આશ્રય નથી થયો, સ્વભાવનો આશ્રય થયો છે. જો પર્યાયપણાનો આશ્રય થાય તો વિકલ્પ ઉઠે, જો દ્રવ્યપણાનો આશ્રય થાય તો દ્રવ્યપણાના ભેદનો આશ્રય થાય તો વિકલ્પ ઉઠે, તો પર્યાયના ભેદે તો વિકલ્પ ઉઠે જ ઉઠે, એમાં પ્રશ્ન જ નથી. પણ અહીંયા સ્વભાવ જ સ્વભાવનો જ આશ્રય થાય છે કે જેમાં નથી દ્રવ્યનો ભેદ, નથી જેમાં ગુણનો ભેદ, નથી જેમાં પર્યાયનો ભેદ, એવા સ્વભાવનો આશ્રય થાય છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને, જ્ઞાન માત્ર એવો જે આત્મા, જ્ઞાન માત્ર એવો જે સ્વભાવ, તેને સ્વસંવેદનથી સિદ્ધપણું છે અથવા સ્વસંવેદનથી તે પ્રગટપણે અનુભવ ગોચર થઈ રહ્યો છે. આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. નહીંતર તો જ્ઞાનમાં પર્યાયમાં જાણન એક ગુણ છે, જાણવું એક ગુણ છે, અને એક જ ગુણનો ભેદ રહેશે લક્ષમાં તો કે નહીં. ઈ જે જ્ઞ જ્ઞ જ્ઞપણું છે, જ્ઞાન માત્રપણું છે, એમાં તદ અવિનાભૂત અથવા તદ અવિનાભાવી અનંત ગુણરૂપ સ્વભાવ લક્ષમાં આવે છે. કેમ કે જ્ઞાન માત્ર ને અનંત ગુણનું રૂપ છે એટલે સ્વભાવ અનંત ગુણમય સ્વભાવ લક્ષમાં આવે છે. શુભાશુભ ને કાંક ક્ષયોક્ષમ ને ખૂબ બુદ્ધિ વાળો હોય, વધારે ચારિત્ર ની મંદતા કરે તો ચારિત્ર નો ક્ષયોક્ષમ છે, અને જ્ઞાન નો ઉઘાડ હોય શાસ્ત્ર જ્ઞાન વગેરે તો એ જ્ઞાન નો ક્ષયોક્ષમ છે. કાં શુભ રાગ નો કરે મહિમા અને કાં જ્ઞાન ના ક્ષયોક્ષમ નો કરે, પણ એ બધું બહાર જ છે, એ સ્વભાવની બહારની ચીજ છે, સ્વભાવની ચીજ એ કઈ નથી. જ્ઞાન વેદન થી જ્ઞાન સ્વભાવી અખંડ આત્મા લક્ષ્યગત થાય છે, એ લક્ષ્યગત થતી વખતે દિશા બદલાય છે. કેમ કે જ્ઞાન પોતે પોતામાં જ પોતાના સ્વભાવને જોવે છે, જ્ઞાન પોતે પોતામાં જ પોતાના સ્વભાવને જોવે છે ત્યારે એની દિશા બદલાય છે, ત્યારે એની બહારની દિશા છૂટે છે, એટલે એને ત્યાં યથાર્થ નિશ્ચિત થાય છે. અનાત્મા છે પછી હું એ વસ્તુ જ નથી આત્મા માટે, તો અવસ્તુ છે આત્મા માટે. શુભાશુભ ભાવ તો અવસ્તુ છે, પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ અવસ્તુ છે, જે બહારનો ઉગાડ છે એ અવસ્તુ છે. શુભાશુભ ભાવ તો પુણ્ય પાપરૂપ જળ તત્વ છે, પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ બહિર્લક્ષી છે એ જળ તત્વ છે, એમ કે અધ્યાત્મના પ્રકરણમાં આવા છે. ત્યારે એને આત્માનો આધાર આવે છે. કિંમત ઉડી જવી જોઈએ એટલે કિંમત વગર ની ચીજ છે, એમાં કઈ છે જ નહીં. આ તો એને બરાબર હોવું જોઈએ, જોર જોરથી હોવું જોઈએ બરાબર. આ તો કઈ આત્મા જ નથી, એ તો જડ જ છે, કઈ એની કિંમત જ નથી. પછી હું બંધ ખલાસ થઈ ગયું મારે. એ અભિપ્રાય એને બધે નડ છે, આત્માની કિંમત નહીં થવા દે, એ વિપરીત અભિનિવેશ છે. હવે ફરીથી લઈએ કે જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે. શું કહેવું છે? આત્મા એની પાછળ વિગ્રહ છે. તો અહીંયા એમ કહ્યું કે જ્ઞાનની અંદર જે જ્ઞાન વેદન છે, એ જ્ઞાન વેદનને એણે ઉપયોગમાં લીધું અને એને ઉપયોગમાં આખા જગતને છોડી દીધું. એટલું ને એને ચાલતા રાગમાં રાગ વેદનના દુઃખને છોડી દીધું. એટલું નહીં પણ જ્ઞાનમાં રાગાદીનું કે અન્ય જ્ઞેયનું પ્રતિબિંબ છૂપ પડે છે એવું જે જ્ઞેયાકાર જ્ઞાન છે એને પણ છોડી દીધું ઉપયોગમાંથી. અને એને જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન એના ઉપર જ્યાં ઉપયોગ આવ્યો ત્યારે એને આ તો આત્મા તો આવો છે. વેદન લક્ષણથી એને ખબર પડી કે આત્મા તો આવો છે. બસ આવો આત્મા જે છે એ એના નિશ્ચયનો વિષય છે, એના નિર્ણયનો વિષય છે. એટલો નિશ્ચય સમ્યક દર્શન થયા પહેલા યથાર્થ નિશ્ચય થાય એને સમ્યક દર્શનનું સાક્ષાત કારણ કહેવામાં આવે છે. એટલે શ્રીમદજીએ એને બીજા નંબરનું સંકેત કીધું છે. 751 પત્રમાં એમને શબ્દ સ્પષ્ટ શબ્દ જુદો વાપર્યો છે સ્વરૂપ નિશ્ચયના વિષયમાં. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે? આ નિશ્ચયને પરમાર્થ એટલે પરમાર્થ રૂપ પરમ અર્થ રૂપ સ્વસ્વભાવ નિજ આત્મા તેની સ્પષ્ટ અનુભવાંશે એટલે વેદન છે એ અનુભવ ગોચરતી છે સ્પષ્ટ પ્રતીતિથી આવો છે તે સંકેતનો બીજો પ્રકાર છે. અને નિર્વિકલ્પ પરમાર્થ આશા વિકલ્પ દશામાં છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે. પહેલું સંકેત સત્પુરુષનું વચનની પ્રતીતિ અપૂર્વ રુચિ સ્વછંદ નિરોધપણે તેમની ભક્તિ. કોઈ સ્વછંદ રાખીને નહીં, સ્વછંદમાં તો શું થાય કે ક્યાંક ભૂલ દેખાય, ક્યાંક શંકા પડે, ક્યાંક કાંઈક થાય, તે સ્વછંદ નિરોધપણે ભક્તિ નથી. ભક્તિ તો એ જીવે કરે, ભક્તિ કરે ત્યારે ભક્તિ એ કરે, પણ સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ હોવી જોઈએ. બહુ શબ્દો ટોળી ટોળીને મૂક્યા છે. 90 વર્ષ પહેલા આ બધી વાતો લખી છે. 1953 આ 2043 ચાલે છે. રાઈટ 90 વર્ષ થયા. ફાગણ મહિનાનો પત્ર છે. આજે ચૈત્ર હાલે છે, વૈશાખ ચાલે છે, ચૈત્ર 90 વર્ષ એક મહિના. એ પ્રથમ સંકેત કહ્યું એને સંકેત કહી દીધું છે. કેમ? કે બીજા સંકેતનું કારણ છે, આવું સ્વરૂપ નિશ્ચય થવાનું એ કારણ છે, ને બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, કેમ કે એમાં પરમાર્થ અનુભવ થવાનો છે, નિર્વિકલ્પ અનુભવ થવાનો આ કારણ છે. આખી લિંક મૂકી દીધી, નહીં મળવાનો પ્રશ્ન નથી. આ ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. સમ્યક દર્શન નમસ્કાર પોતે કરે છે, કલ્યાણ હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, અત્યંત ભક્તિ ભાવે હું તેને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે, અર્થાત બારમા ક્ષીણમો ગુણ સ્થાન પર્યંત સ્તુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે નિર્મળતા પૂર્વ સંપૂર્ણતાને પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, એ નિસંદેહ સત્ય છે. હવે હાથમાંથી ગુણસ્થાનથી નિર્વિકલ્પ દશા છે, સાતમે આઠમે નવમે દસમે ને બારમે, તો પછી અહીંયા સત્પુરુષના વચનનું અવલંબન ક્યાં રહ્યું? તો કે એ શ્રુત જ્ઞાન છે, જે દ્રવ્યશ્રુતના નિમિત્તે થયેલું જે ભાવશ્રુત છે, એ જે ભાવશ્રુત ઊભું છે એટલે એને સત્પુરુષનું અવલંબન છે એમ કહી દીધું. વિકલ્પ નથી તોય આ સત્પુરુષનો મહિમા ગાય છે એમ કહીને એમને સત્પુરુષનો મહિમા ગાવો છે, કે તું તો હજી ચોથા ગુણસ્થાને નથી, અથવા તો તું હજી પહેલા ગુણસ્થાને છો, પણ બારમા ગુણસ્થાન વાળાને સત્પુરુષના વચનનું અવલંબન છે. હવે તારે કાંઈ સત્પુરુષનો કંઈ મહિમા સમજાય જ તને, એટલી બધી વાત. બહુ શૈલી કરી અનેક શૈલી એમ જ છે. કોઈ એક મહાપુરુષને બાકી રાખે કેમ કે તીર્થંકર જેવા પુરુષ ભૂતકાળમાં તો આજ એમાં બીજો ફેર નહીં, પણ વર્તમાનમાં એને કોઈ સત્પુરુષ ના દે અને પુરુષાર્થ ઉપાડીને પામી જાય છે. એ સંસ્કારને લઈને એને પરોક્ષ વચનમાં પ્રત્યક્ષ જેવો ભાસ થાય છે. પૂર્વે જે પ્રત્યક્ષ સંસ્કારનું જે બીજ રોપાઈ ગયું એટલે વર્તમાનમાં શું થાય છે કે સત્પુરુષના વચન માત્ર પરોક્ષ વચન મળે તો પણ એમાં એને પૂર્વ જે પ્રત્યક્ષનું અનુસંધાન થઈ જાય છે. એ રીતે આત્મા ભાષ્યમાન થાય છે કે જેના ભાષ્યમાન થવાથી, જેનું નિશ્ચય થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. અર્થાત તે વૃત્તિઓ, મતિ જ્ઞાનની પર્યાયરૂપ વૃત્તિ, શ્રુત જ્ઞાનની પર્યાયરૂપ વૃત્તિ સ્વરૂપ સન્મુખ થાય છે. આ મર્યાદા બંધાણે દિશા બદલાણી એને મર્યાદા થઈ છે. 144માં ગાથામાં મર્યાદા શબ્દ વાપર્યો છે. શ્રુત જ્ઞાનની અને મતિ જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે એટલે કે સ્વરૂપ સન્મુખ થાય છે, બહિર્મુક્તા છોડે છે અને અંતર્મુક્તાને પ્રાપ્ત કરે છે. ઉપયોગ બહાર જાય છે તો સમ્યક દર્શન થયા પછી બહાર જશે, પણ છતાં લક્ષમાં જે આત્મા આવી ગયો એ જ્ઞાનની પર્યાય છે. બધી શું ભલે લબ્ધ જ્ઞાનની છે, ઉપયોગ બહાર જાય છે, પણ એ લબ્ધ જ્ઞાનને લઈને એનો ઉપયોગ છે એ ખેંચી ખેંચાઈને પાછો વળે છે. જેમ કે ઉપયોગ બહાર જાય છે ત્યારે દીનતા કરે છે, ઉપયોગ બહાર ગયો એ જ દીનતા થઈ, પછી જેટલા રાગદ્ય ભાવ થયા તે વિશેષ દીનતા થઈ. પણ હું પરમાત્મા છું એ જે લક્ષમાં આવ્યું છે, અનંત સામર્થ સ્વરૂપ પરમાત્મા છું એ જે લક્ષમાં આવ્યું છે એ લક્ષનું જોર છે, એટલે જે દીનતા થઈ છે ત્યાંથી એકદમ છટકે છે. ક્યારેક ક્યારેક હું તો પરમાત્મા છું, આ હું નથી, હું તો પરમાત્મા છું, એમ છટકીનો ઉપયોગ પાછો આવે છે. એની મર્યાદા બતાવે છે, અંદર લક્ષમાં જે પડી છે એને લઈને ઉપયોગ પણ ફરે છે, ઉપયોગને ફરવું પડે છે. અંદરની ચીજનું જોર કોઈ જુદી જાતનું છે. ગુરુદેવ પ્રવચન કરતા 143-144માં આ વિષય લેતા ત્યારે તો એ કોઈ વાર એવું કહેતા, તો પ્રત્યક્ષ સાંભળેલી વાત કે એક અપેક્ષા એ તો સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ સન્મુખ થયેલો સરખા જ છે, કેમ કે બેને લક્ષ તો એક જ છે, બોલો અનુભવ સંપન્ન છે ને આ અનુભવ સંપન્ન નથી થયો હજી, પણ લક્ષમાં તો બંને એક જ વાત છે, પરિણતિ બેની પાસે આવી ગઈ થઈ ગઈ. એટલે એક એક ન્યાય બે સરખા છે એમ કહેતા હતા. આ પ્રકરણ જયારે સ્વરૂપ નિશ્ચિત ચાલતું ત્યારે વાત સાંભળી, ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે. નિશ્ચય સ્વરૂપ જે પરમાત્મ તત્વ એનો યથાર્થપણે પક્ષ બંધાય છે. યથાર્થપણે પક્ષ બંધાય છે એટલે રાગની મુખ્યતા વાળો પક્ષ બંધાય છે એમ નહીં, જ્ઞાનની મુખ્યતા વાળો પક્ષ બંધાય છે. અને પક્ષ બંધાય છે જેનો પક્ષ બંધાય એના પ્રત્યે પરિણામ વધારે ને વધારે વેગવંત થાય, તો એમાં જ્ઞાન વેગવંત થઈ અને અભેદતા સાધશે. રાગમાં મહિમા આવશે ખરો, પણ એ તૂટીને ખલાસ થશે. જ્ઞાન વધીને અભેદતા સાધશે અને રાગ પોતાનું સ્વરૂપ છોડીને નાશ પામશે, વિનાશ થઈ જશે. મહિમા તો રાગમાં દેખાય છે, એ વાત કરે ત્યારે જોરથી વાત કરે, ધ્રુવ 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 આત્મા છે, અપરિણામી છે, રાગ દેખાય, પણ જોર જ્ઞાનનો છે, એ રાગ તૂટી જવાનો છે. સ્વરૂપના મહિમા વાળો રાગ વૃદ્ધિગત નથી થતો. સ્વરૂપ સન્મુખતા વાળા જીવને સ્વરૂપના મહિમા વાળો રાગ છે ખરો, પણ એ રાગ વૃદ્ધિગત નથી થતો, એ રાગ નાશ પામે છે. અને એ જ સ્વરૂપના મહિમા વાળાને સ્વરૂપનું મહિમાનું જ્ઞાન છે એ વૃદ્ધિગત થઈ અને અભેદ થઈ જશે. આમ બેની પ્રવૃત્તિ મહિમાઓ કરવાની છે, હોવા છતાં બેમાં આટલો ફેર છે, કેમ કે રાગથી ભિન્નપણાનું ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલે છે, એને એ રાગને તોડવાનો પુરુષાર્થ ચાલે છે, એ તો રાગનું ઉલ્લંઘન કરી જશે, અતિક્રમી જશે. ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત એને લક્ષ થાય છે. લક્ષ થાય છે એટલે ક્યારે પણ લક્ષમાંથી આત્મા ખસતો નથી, એવું એક ચારિત્ર અપેક્ષાએ એમ કહેવું જોઈએ કે ધ્યાન થાય છે કે એના લક્ષ ઉપરથી એનું ધ્યાન ખસતું નથી. માણસ નથી કહેતો કે આનું ધ્યાન હવે નથી ખસતું, બીજી બીજી વાતો કરે છે પણ ધ્યાન એનું ત્યાં છે, એટલે લક્ષ ત્યાં છે, પણ આચરણની અપેક્ષા એને ધ્યાન કહેવામાં આવે છે. આ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે. Thank you.